एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार अने ग्रंथसारमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે અંગ્રેજી સાહિત્યના ઊંડાણમાં લઈ જશે। વાત કરીશું ચાર્લ્સ ડિકન્સની અમર કૃતિ ગ્રેટ એક્સપેક્ટેશન્સ વિશે।
હા બિલકુલ, અને ડિકન્સ એટલે વિક્ટોરિયન યુગના માત્ર લેખક નહીં પણ એ સમયનો અરીસો, 1812થી 1870 સુધીનું એમનું જીવન અને એમના પોતાના અનુભવો જ જુઓ।
જેમ કે પિતાનું જેલમાં જવું, દેવું અને પેલો બાળ મજૂરીનો આઘાતજનક અનુભવ નહીં।
ચોક્કસ, આ બધા અનુભવોએ જ એમની કલમમાં પેલી ધાર આપી। ગરીબો, પીડિતો, સમાજ જેમને ભૂલી ગયો હતો એમના માટેની એમની સંવેદના અદ્ભુત હતી।
એટલે જ એમની શૈલીમાં આપણને બધું જોવા મળે છે, જટિલ વાર્તાઓ, યાદ રહી જાય એવા પાત્રો
અને પેલું વ્યંગ અને કરુણાનું મિશ્રણ, સામાજિક ટીકા પણ ખરી
અને ગ્રેટ એક્સપેક્ટેશન્સ। 1860-61માં હપ્તાવાર પ્રગટ થયેલી આ નવલકથા એમની પરિપક્વતાનો ઉત્તમ નમૂનો છે, જેને આપણે બિલ્ડિંગ્સ રોમન કહીએ છીએ, બરાબર ને?
હા, એટલે કે એક પાત્રના વિકાસની કથા। પીપ નામનો યુવાન છે મુખ્ય પાત્ર, આપણે એની સાથે જ મોટા થઈએ છીએ, એની નજરે દુનિયા જોઈએ છીએ, એની આશાઓ, એની ભૂલો, બધું જ।
અને કદાચ એટલે જ આ નવલકથા આજે પણ એટલી સુસંગત લાગે છે। મહત્વાકાંક્ષા, સામાજિક ભેદભાવ, અપરાધભાવ, આ બધા મુદ્દાઓ તો શાશ્વત છે,
બરાબર? તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ જ છે કે પીપની આ આખી જીવનયાત્રાને સમજીએ, એની ગ્રેટ એક્સપેક્ટેશન્સ પાછળના અર્થોને ખોલીએ।
તો ચાલો શરૂઆત કરીએ એ જગ્યાથી જ્યાં બધું શરૂ થયું, કેન્ટના એ ધુમ્મસવાળા ભયંકર મેદાનોથી।
હા, એ વાતાવરણ જ એવું છે કે શરૂઆતથી જ એક રહસ્ય અને થોડો ડર લાગે। ત્યાં આપણો નાનો અનાથ પીપ રહે છે એની બહેન સાથે, જે સ્વભાવે જરા કડક છે,
પણ બનેવી સારા છે જો ગાર્જરી, લુહાર, એકદમ દયાળુ માણસ।
બિલકુલ, અને ક્રિસમસની એક સાંજે નિર્જન કબ્રસ્તાનમાં પીપની જિંદગી બદલાઈ જાય છે। એને મળે છે એક ભાગેડુ કેદી, એબેલ મેગવિચ, દેખાવે એકદમ ભયાનક,
અને આ મુલાકાત એ તો વાર્તાનો પાયો નાખે છે નહીં, પેલો ભય અને સાથે થોડી દયાનું મિશ્રણ।
હા, કારણ કે મેગવિચ પીપને ધમકાવે છે, કહે છે કે મારા માટે ખાવાનું અને પગની બેડી કાપવા માટે કાંસ લઈ આવો, નહીતર, એટલે પીપ ડરી જાય છે
અને એ ચોરી કરે છે પોતાના જ ઘરમાંથી।
હા, ભયને કારણે કરે છે, પણ ક્યાંક એના મનમાં પેલી દયા પણ છે। આ નાનકડું કામ જે ભય અને દયા વચ્ચે ઝોલા ખાય છે એના મનમાં ઊંડો અપરાધ ભાવ ભરી દે છે, અને આ ભાવ વર્ષો સુધી એને છોડતો નથી।
એટલે ડિકન્સ શરૂઆતમાં જ પેલી કર્મોની સાંકળની વાત મૂકી દે છે કે એક નાનું પગલું પણ કેવું પરિણામ લાવી શકે।
ચોક્કસ, અને આ અપરાધ ભાવની છાયામાં જ પીપના જીવનમાં એક બીજો સાવ અણધાર્યો વળાંક આવે છે।
સેટિસ હાઉસનું આમંત્રણ, આ વળી શું હતું, કોણ હતું મિસ હેવિશમ?
મિસ હેવિશમ એટલે શહેરની એક રહસ્યમય, ખૂબ પૈસાદાર પણ તરંગી સ્ત્રી, કુંવારી, એ પીપને પોતાના ઘરે રમવા માટે બોલાવે છે,
રમવા માટે।
હા, પણ સેટિસ હાઉસ એ કોઈ સામાન્ય ઘર નથી, એ તો જાણે સમયમાં થીજી ગયેલી જગ્યા છે। મિસ હેવિશમને વર્ષો પહેલા લગ્નના દિવસે જ એમના મંગેતરે છોડી દીધા હતા, અને ત્યારથી એમણે સમયને એ જ ઘડીએ રોકી દીધો છે। ઘરની બધી ઘડિયાળો બંધ, પોતે વર્ષોથી એ જ લગ્નનો ઝાંખો પડી ગયેલો પોશાક પહેરીને ફરે છે, ટેબલ પર લગ્નની મિજબાનીનો સડેલો કેક પડ્યો છે, બધે અંધારું, ધૂળ।
બાપરે, આ તો કોઈ ગોથિક વાર્તા જેવું લાગે છે, એકદમ બિહામણું।
હા, એ જ ગોથિક, એટલે આવું જ વાતાવરણ, ક્ષય, કેદ, ભૂતકાળનો ઓછાયો। સેટિસ હાઉસે માત્ર ઈંટોનું મકાન નથી પણ મિસ હેવિશમના તૂટેલા દિલ અને અટકી ગયેલા જીવનનું પ્રતીક છે, અને ત્યાં જ પીપ મળે છે એસ્ટેલાને।
એસ્ટેલા સુંદર પણ ભાવશૂન્ય, મિસ હેવિશમની દત્તક પુત્રી,
જેને મિસ હેવિશમે પુરુષોના દિલ તોડવા માટે જ તૈયાર કરી છે, પોતાના બદલા માટે।
અને પીપ પર એની શું અસર થાય છે?
પીપ એસ્ટેલાની સુંદરતાથી મુગ્ધ થઈ જાય છે, પણ એસ્ટેલા એ તો એને ઉતારી પાડે છે, એના બરછટ હાથ અને જાળા બૂટની મજાક ઉડાવે છે, એના સામાન્યપણાનો તિરસ્કાર કરે છે.
અને અહીંથી પીપના મનમાં પહેલી વાર શરમ જન્મે છે, હીનતાનો ભાવ.
બરાબર. એને પહેલી વાર લાગે છે કે પોતે સામાન્ય છે, નીચલા વર્ગનો છે. અને એ જ ક્ષણે એના મનમાં પેલી તીવ્ર ઈચ્છા જાગે છે સજ્જન બનવાની, જેન્ટલમેન બનવાની,
મુખ્યત્વે એસ્ટેલા માટે, એનું પ્રેમ જીતવા માટે.
હા, અને અહીંથી નવલકથાનો મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે, પીપની ગ્રેટ એક્સપેક્ટેશન્સનો પીછો. પણ સાચી સજ્જનતા શું છે? પૈસા અને દેખાવમાં, કે પછી જો ગાર્જરી જેવા માણસની સાદગી, વફાદારી અને મહેનતમાં?
પીપ એ વખતે આ સમજી શકતો નથી. એ તો એસ્ટેલાની દુનિયામાં પ્રવેશવા માંગે છે.
અને પછી અચાનક જ જાણે કોઈ ચમત્કાર થાય. લંડનથી એક વકીલ આવે છે, મિસ્ટર જાગર્સ.
રહસ્યમય લાગે છે એ પાત્ર પણ.
હા, અને એ આવીને જાહેર કરે છે કે કોઈ અજ્ઞાત દાતા તરફથી પીપને મોટી મિલકત વારસામાં મળી છે. એની ગ્રેટ એક્સપેક્ટેશન્સ સાચી પડવાની છે.
પીપ શું ધારે છે? એને શું લાગે છે કે આ દાતા કોણ હશે?
એ તો તરત માની લે છે કે આ મિસ હેવિશમ જ હોવા જોઈએ, અને આ બધું એને એસ્ટેલા સાથે લગ્ન માટે તૈયાર કરવા માટે થઈ રહ્યું છે. આ ભ્રમ એના પર એટલો હાવી થઈ જાય છે
કે એ પોતાનું બધું જૂનું જીવન છોડી દે છે. લુહાર કામ, જો બીડી, બધાને.
હા, ઉત્સાહ તો છે જ, પણ મનમાં ક્યાંક પેલો અપરાધ ભાવ પણ છે. છતાં એ લંડન જવા નીકળે છે એક સજ્જન બનવાના સપના સાથે.
લંડન જઈને એનું જીવન કેવું આકાર લે છે? શું એના સપના પૂરા થાય છે?
બહારથી તો લાગે કે હા, એ સારા કપડાં પહેરે છે, મેથ્યુ પોકેટ નામના સજ્જન પાસે ભણે છે, હર્બર્ટ પોકેટ નામનો એક સારો મિત્ર પણ મળે છે.
હર્બર્ટ એ પણ એક રસપ્રદ પાત્ર છે, થોડો ભોળો પણ દિલનો સાફ.
બિલકુલ. પીપ ઉચ્ચ વર્તુળોમાં હળવા મળવાનો પ્રયત્ન કરે છે, મોંઘા શોખ રાખે છે અને દેવું પણ વધારતો જાય છે.
પણ આ બાહ્ય પરિવર્તનની સાથે એના અંદરમાં શું બદલાવાના છે નૈતિક રીતે?
એ જ તો દુઃખદ વાત છે. એનામાં અભિમાન વધે છે, દેખાડો વધે છે, જેને આપણે સ્નોબેરી કહીએ. એ પોતાના મૂળિયાથી, પોતાના ભૂતકાળથી શરમાવા લાગે છે,
ખાસ કરીને જો ગાર્જેરીથી.
હા, પીલો નિખાલસ પ્રેમાળજો જ્યારે એને લંડનમાં મળવા આવે છે ત્યારે પીપને શરમ આવે છે. એ તેની સાથે બરાબર વર્તતો નથી. પછીથી એને પસ્તાવો થાય છે, પણ એક ક્ષણે તો એ મહત્વાકાંક્ષા અને સામાજિક દેખાદેખીમાં અંધ બની ગયો હોય છે.
ડિકેન્સ અહીંયા બહુ સ્પષ્ટ રીતે બતાવે છે કે કેવી રીતે પૈસા અને સમાજમાં ઉપર જવાની લાલસા માણસના સારા ગુણોને પણ ઢાંકી શકે છે.
ચોક્કસ. અને પેલી બાજુ એસ્ટેલા, એ પણ લંડનના સમાજમાં ચમકી રહી છે, પહેલા કરતાં વધુ સુંદર, વધુ આકર્ષક,
પણ એટલી જ ઠંડી અને અભેદ્ય.
હા, એ પીપને ફરીથી ચેતવે છે, કહે છે કે મારામાં દિલ જેવું કંઈ છે જ નહીં. પણ છતાં બીજા ઉમેદવારોને ઈર્ષ્યા કરાવવા એ પીપનો ઉપયોગ કરે છે.
અને અંતે
એ પીપને છોડીને એક અમીર પણ ક્રૂર યુવાન બેન્ટલી ડ્રમુલ સાથે લગ્ન કરી લે છે. પીપ માટે આ બહુ મોટો આઘાત હતો. એના સપના, એની અપેક્ષાઓ બધું ભાંગી પડે છે.
તો હવે પીપ પાસે શું બચ્યું? એની ઉંમર 23 વર્ષની થઈ ગઈ છે, દેવું માથે છે, દિલ તૂટેલું છે.
અને ત્યારે જ વાર્તાનો સૌથી મોટો, સૌથી આઘાતજનક વળાંક આવે છે. એક તોફાની રાત છે, લંડનમાં પીપના રૂમમાં એક વૃદ્ધ ખરબચડો માણસ દાખલ થાય છે.
કોણ?
એ જ એબેલ મેગ્વિચ, વર્ષો પહેલા કબ્રસ્તાનમાં મળેલો પેલો કેદી.
શું વાત કરો છો, આટલા વર્ષો પછી એ કેમ આવ્યો છે?
અને એ જે કહે છે એ સાંભળીને તો પીપના પગ નીચેથી ધરતી ખસી જાય છે. મેગ્વિચ કહે છે કે પીપનો અજ્ઞાત દાતા એ મિસ હેવિશમ નહીં.
પણ મેગ્વિચ પોતે છે?
હા, ઓસ્ટ્રેલિયામાં દેશવટો ભોગવતા એણે સખત મજૂરી કરી, પૈસા કમાયા, અને આ બધું કોના માટે? પીપ માટે, એને સજ્જન બનાવવા માટે. પેલા બાળપણમાં પીપે જે દયા બતાવી હતી એના બદલામાં.
ઓ માય ગોડ, આ તો પીપની આખી દુનિયા જ ઉથલી ગઈ હશે. જે સંપત્તિ, જે દરજ્જા પર એ અભિમાન કરતો હતો, એ બધું એક ભાગેડું ગુનેગારની કમાણી હતી.
એનો આઘાત તો કલ્પના બહારનો હતો. એની આખી ઓળખ, એના સપના, બધું જ એક ભ્રમ સાબિત થયું. શરૂઆતમાં તો એને મેગ્વિચ પ્રત્યે સખત નફરત થાય છે.
સ્વાભાવિક છે.
પણ પછી એની ખબર પડે છે કે મેગ્વિચ ગેરકાયદેસર રીતે ઇંગ્લેન્ડ પાછો ફર્યો છે, જો પકડાય તો સીધી મોતની સજા. અને ધીમે ધીમે પીપની નફરત ઓછી થાય છે. એની જગ્યાએ પહેલા ફરજની ભાવના અને પછી કદાચ એક અણધાર્યો સ્નેહ જન્મે છે.
એટલે એ હવે મેગ્વિચને બચાવવાનું નક્કી કરે છે.
હા, એ અને હર્બર્ટ મળીને મેગ્વિચને દેશમાંથી ભગાડી દેવાની યોજના બનાવે છે, અને આ ભાગદોડમાં જ બીજા ઘણા રહસ્યો ખુલે છે.
જેમ કે પેલો બીજો કેદી કોમ્પેન્શન, જેણે મેગ્વિચને દગો દીધો હતો, એ જ માણસ હતો જેણે મિસ હેવિશમને છેતર્યા હતા.
બરાબર.
અને સૌથી મોટો આંચકો થાજુ બાકી હતો
એ શું?
એસ્ટેલા, જેના પ્રેમમાં પી પાગલ હતો, જેના માટે એ સજ્જન બન્યો. એ એસ્ટેલા બીજું કોઈ નહીં પણ મેગ્વિચની દીકરી હતી.
શું? આ કેવી રીતે?
મેગ્વિચ અને મોલી, જે મિસ્ટર જેગર્સની ઘરેલું નોકરાણી હતી અને જેનો જેગર્સે ખૂનના કેસમાં બચાવ કર્યો હતો, એમની દીકરી. આ બધી કડીઓ કેવી અટપટી રીતે જોડાયેલી છે. ખરેખર જીવન કેટલું અણધાર્યું છે. જેને પીપ ધિક્કારતો હતો એ જ એની પ્રિયતમાનો પિતા. આ જાણ્યા પછી એમણે મેગ્વિચને ભગાડવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો.
હા, એમણે ટેમ્સ નદીમાંથી સ્ટીમરમાં બેસાડીને એને ભગાડવાનો પ્રયત્ન કર્યો, પણ કોમ્પેસ એને પોલીસને ખબર આપી દીધી હતી
એટલે એ પકડાઈ ગયા.
હા, નદી પર જબરદસ્ત સંઘર્ષ થયો. કોમ્પેસિયન ડૂબી ગયો, પણ મેગ્વિચ ગંભીર રીતે ઘાયલ થયો અને પકડાઈ ગયો.
એની બધી સંપત્તિ સરકારે જપ્ત કરી લીધી.
પીપની ગ્રેટ એક્સપેક્ટેશન્સનો ત્યાં ભૌતિક રીતે અંત આવી ગયો.
પણ કદાચ પીપની નૈતિક યાત્રાની ખરી શરૂઆત અહીંથી થઈ.
બિલકુલ. હવે પીપ પાસે પૈસા નથી, દરજ્જો નથી, પણ એ મેગ્વિચને છોડતો નથી. એ જેલમાં એની પડખે ઊભો રહે છે, એની સેવા કરે છે. એ મેગ્વિચના ગુના પાછળના માણસને એના ઉમદા હૃદયને ઓળખે છે.
અને મેગ્વિચના અંત સમયે
પીપને કહે છે કે તારી દીકરી જીવે છે, એ સુંદર છે અને એક લેડી છે. આ સાંભળીને મેગ્વિચના ચહેરા પર શાંતિ છવાઈ છે અને મૃત્યુ પામે છે. એક રીતે એને મુક્તિ મળી ગઈ.
અને પીપ, એનું શું થયું?
પીપ ભાંગી પડે છે, સખત બીમાર પડે છે, દેવામાં ડૂબેલો છે, અને ક્યારે કોણ એની મદદે આવે છે?
જો ગાર્જરી.
હા, પેલો સાચો સજ્જન જો આવીને એની સંભાળ રાખે છે, એનું બધું દેવું ચૂકવી દે છે, કોઈ અપેક્ષા વગર, કોઈ ફરિયાદ વગર. આ અનુભવ પીપની આંખો ખોલી નાખે છે.
એને સમજાય છે કે સાચી ઉમદાતા, સાચી સજ્જનતા ક્યાં હતી.
બરાબર. એને પછતાવો થાય છે. એ પોતાના ગામ પાછો જાય છે, બીડીની માફી માંગીને લગ્નનો પ્રસ્તાવ મૂકવાનું વિચારે છે.
પણ ત્યાં એને શું ખબર પડે છે?
ત્યાં એને ખબર પડે છે કે જો અને બીડીએ લગ્ન કરી લીધા છે અને ખુશ છે. એ એમના માટે ખુશ થાય છે, પણ એને એ પણ સમજાય છે કે પોતાની ભૂલોને કારણે એણે શું ગુમાવ્યું છે.
તો એ પછી શું કરે છે? એની નવી શરૂઆત કઈ રીતે થાય છે?
એ હર્બર્ટ સાથે ઇજિપ્ત જાય છે. ત્યાં ક્લાર્ક તરીકે સખત મહેનત કરે છે, પોતાનું દેવું ચૂકવે છે, પગભર બને છે, 11 વર્ષ ત્યાં કામ કરે છે.
અને પછી
ઇંગ્લેન્ડ પાછો આવે છે. હા, 11 વર્ષ પછી એક બદલાયેલો માણસ બનીને પાછો ફરે છે, વધુ શાંત, વધુ સમજુ, વધુ નમ્ર.
અને પેલો અંત, એસ્ટેલા સાથેની મુલાકાત સેટ્સ હાઉસના ખંડેરોમાં, એ થોડો અસ્પષ્ટ છે, નહીં?
હા, ડિકિન્સે 2 અંત લખ્યા હતા, પણ પ્રચલિત અંત મુજબ એ એસ્ટેલાને મળે છે. એસ્ટેલા પણ હવે વિધવા છે. જીવનના દુઃખોએ એને પણ બદલી છે, નરમ બનાવી છે.
એ પેલું કહે છે ને કે પીડા સારા આકારમાં લાવી છે.
પીડા અન્ય તમામ શિક્ષણ કરતાં વધુ મજબૂત રહી છે. હું વળી ગઈ છું અને તૂટી ગઈ છું, પરંતુ હું આશા રાખું છું એક સારા આકારમાં.
અંતે તેઓ હાથમાં હાથ નાખીને ખંડેરોમાંથી બહાર નીકળે છે, અને પીપ વિચારે છે કે તેનાથી ફરીથી છૂટા પડવાનો કોઈ પડછાયો હું જોતો નથી.
એટલે એક આશાનું કિરણ છે, પણ ખાતરી હતી.
બરાબર.
ડિકિન્સ એ વાચક પર છોડી દે છે, પણ મહત્વનું એ છે કે બંને પાત્રોએ પીડામાંથી પસાર થઈને કંઈક શીખ્યું છે, બદલાયા છે.
આખી નવલકથામાં પાત્રોનો વિકાસ ખરેખર અદ્ભુત છે. પીપની યાત્રા, અભિમાન અને ભ્રમણામાંથી સ્વજાગૃતિ અને નમ્રતા સુધીની.
જ્યારે જો ગાર્જરી, એ તો શરૂઆતથી અંત સુધી એક જ સરખો, નૈતિક રીતે અડગ. સાચો હીરો કદાચ એ જ છે.
અને મિસ હેવિશમ, ભૂતકાળમાં કેદ થયેલી એક કરુણાકૃતિ. એસ્ટેલા, જે ઉછેરનો ભોગ બની પણ અંતે કદાચ સહાનુભૂતિ શીખી.
અને મેગ્વિચ, એક ગુનેગારમાંથી પિતા જેવો સ્નેહ આપનાર વ્યક્તિ. એના સમર્પણે જ એને મુક્તિ અપાવી.
આ બધા પાત્રો દ્વારા ડિકન્સ જે મુખ્ય વિષયો પર વાત કરે છે, સામાજિક વર્ગ અને મહત્વાકાંક્ષા, સજ્જન કોણ, આ પ્રશ્ન વારંવાર આવે છે.
હા, અને મહત્વાકાંક્ષા કેવી રીતે વ્યક્તિને ભ્રષ્ટ કરી શકે છે એ પણ બતાવ્યું છે. બીજો મોટો વિષય છે અપરાધ ભાવ, ગુનો અને મુક્તિ. પીપનો શરૂઆતનો અપરાધ ભાવ, મેગ્વિચ સાથે થયેલો અન્યાય
અને અંતે મેગ્વિચ પ્રત્યેની વફાદારી દ્વારા પીપને મળતી એક પ્રકારની આંતરિક મુક્તિ.
ત્રીજું, સ્વની ભ્રમણાઓ અને સાચી ઓળખની શોધ. પીપની આખી સફર જ ખોટી ધારણાઓમાંથી બહાર આવીને સત્યને સમજવાની છે.
અને પ્રેમ અને વફાદારી. પીપનો એસ્ટેલા માટેનો આંધળો મોહ અને બીજી તરફ જો અને બીડીનો સ્થિર સાચો સ્નેહ. પીપને સાચો પ્રેમ ઓળખતા બહુ વાર લાગી.
ડિકન્સની કહેવાની રીત પણ કમાલની છે. પ્રથમ પુરુષમાં કથન, એટલે કે વૃદ્ધ પીપ પોતે વાર્તા કહે છે. આનાથી પેલી ડ્રેમેટિક આયરની ઊભી થાય છે. વાચકને ઘણીવાર ખબર હોય છે જે યુવાન પીપને નથી હોતી.
અને પ્રતીકો, પેલું ધુમ્મસ, સેટિસ હાઉસ, બેડીઓ, બધાનો ઊંડો અર્થ છે.
મને લાગે છે કે આ નવલકથા એટલે જ મહાન છે. એ આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણી પોતાની ગ્રેટ એક્સપેક્ટેશન્સ શું છે. આપણે જીવનમાં ખરેખર શું શોધી રહ્યા છીએ?
શું એ પૈસા, સમાજમાં સ્થાન છે, કે પછી વફાદારી, પ્રેમ અને ચારિત્ર્યની શુદ્ધતા?
અને એ પણ કે જીવનમાં નાના નાના નિર્ણયો, નાની નાની ઘટનાઓ પણ કેટલો મોટો પ્રભાવ પાડી શકે છે, પેલી ભાગ્યની સાંકળની જેમ.
ગ્રેટ એક્સપેક્ટેશન્સ ખરેખર તો સામાજિક દંભ સામે ચારિત્ર્યની અખંડિતતા અને સાચા સ્નેહના મહત્વની ગાથા છે.
અને એટલે જ 150 વર્ષ પછી પણ એ આપણને આપણા જીવનના મૂલ્યો અને સંબંધો પર નવેસરથી વિચાર કરવા પ્રેરે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.